એકત્ર શ્રુતિ સંવાદમાં આપનું સ્વાગત છે. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે.
આજે આપણે સુરેશ જોશીના એક ખૂબ જ મહત્વના અને એમ કહી શકાય કે વિચાર પ્રેરક નિબંધ પર ઊંડી વાત કરવાના છીએ. નિબંધ છે અસ્તિત્વવાદી નવલિકાનું રેખાદર્શન.
હા, ખૂબ જ પ્રખ્યાત અને ચર્ચાસ્પદ નિબંધ રહ્યો છે.
બરાબર. અને આ નિબંધ છે ને એ કેટલાક પાયાના સવાલો ઊભા કરે છે, જેમ કે શું સાહિત્ય કોઈ ફિલોસોફી કે કોઈ વાદનું ખાલી વાહન બની શકે, અને અસ્તિત્વવાદ જેવી જે ગહન ફિલોસોફી છે એનો નવલિકા જેવા સાહિત્ય સ્વરૂપ સાથે શું સંબંધ હોઈ શકે.
અને પેલો બીજો મહત્વનો મુદ્દો પણ છે.
હા, પેલી હતાશા અને વિષાદવાળી વાત, ખરું ને? આપણે જે હતાશા શબ્દ વાપરીએ એ અસ્તિત્વવાદી જેને વિષાદ કહે છે એનાથી કેટલી જુદી છે.
ચોક્કસ. આ બધા મુદ્દાઓને સમજવા એ જ આજની ચર્ચાનો મુખ્ય હેતુ છે. સુરેશ જોશીના વિચારોને સમજવાનો પ્રયત્ન કરીશું.
તો ચાલો શરૂ કરીએ.
એટલે જોશી સાહિત્ય અને ફિલોસોફીના સંબંધને કેવી રીતે જુએ છે, અને ખાસ તો એમના મનમાં એક આદર્શ અસ્તિત્વવાદી નવલિકા કેવી હોઈ શકે એની રૂપરેખા સમજવી રસપ્રદ રહેશે.
શરૂઆત પહેલા સવાલથી જ કરીએ જે જોશી પોતે ઉઠાવે છે. શું સાહિત્ય કોઈ વાદની ગુલામી કરી શકે, કોઈ વિચારધારાની?
હા, આ બહુ મોટો પ્રશ્ન છે.
લેખકો ભલે કહે કે હું આ વાદને અનુસરું છું, પણ શું ખરેખર એ વાદ જ કૃતિનું મુખ્ય કારણ બને છે, કે પછી એ ખાલી વિવેચકો માટેનું લેબલ બની રહે છે?
અહીં જોશી બહુ સરસ ઇશારો કરે છે. એ કહે છે કે વાદ સાથે છે ને વિવેચકને કદાચ વધુ લેવા દેવા હોય છે, સર્જક કરતા પણ.
અચ્છા, કઈ રીતે?
એ દોસ્તોએવ્સ્કીનું ઉદાહરણ આપે છે. હવે જુઓ, દોસ્તોએવ્સ્કીએ તો કદાચ અસ્તિત્વવાદ શબ્દ પણ નહીં સાંભળ્યો હોય એમના સમયમાં.
હા, એ તો પછીથી આવ્યો.
પણ એમની કૃતિઓ, એમના પાત્રોના સંવાદો, એમાં વિવેચકોએ અસ્તિત્વવાદ શોધી કાઢ્યો.
પેલું બ્રધર્સ કારામાઝોવનું વાક્ય યાદ છે, જો ઈશ્વર નથી તો બધું જ છૂટ છે?
હા હા, બહુ પ્રખ્યાત છે. અથવા પેલું બીજું, આપણામાંથી દરેક જણ બીજા બધા માટે જવાબદાર છે. આ બધા વિચારો પછીથી અસ્તિત્વવાદના કેન્દ્રમાં રહ્યા.
એટલે કૃતિ બની જાય પછી એના પર બાદનું લેબલ લાગે, ભલે લેખકનો ઈરાદો હોય કે ન હોય.
બરાબર. અને જોશી તો એટલે સુધી કહે છે કે ભગવદ્ ગીતામાં અર્જુનની જે સ્થિતિ છે એ પણ એક રીતે તો અસ્તિત્વવાદી નાયકની પરિસ્થિતિ જેવી જ છે.
ઓહ, આ તો બહુ રસપ્રદ સંખામણી કહેવાય.
એ દર્શાવે છે કે જોશી વાદને કોઈ સમય કે સ્થળના બંધનમાં નથી જોતા. હા, લેખકની માન્યતાઓ, એનો દૃષ્ટિકોણ, એની અસર કૃતિ પર પડે, અજાણતા પણ પડે.
પણ એ એકમાત્ર કારણ નથી હોતું.
ના, એ અનેક પરિબળોમાંથી એક છે. પણ જો કોઈ કૃતિ જાણી જોઈને કોઈ વાદનો પ્રચાર કરતી હોય, કોઈ મેનિફેસ્ટો જેવી લાગે, તો જોશી કહે છે કે એ શુદ્ધ સાહિત્ય નથી.
એટલે કલા તરીકે એમાં કંઈક ખૂટે છે.
હા, એમ કહી શકાય કે એમાં પેલું રસાયણ બરાબર નથી થયું. કાચી સામગ્રી એટલે કે પેલો વિચાર એ અલગ તરી આવે છે. સાચી કળા તો ત્યારે બને જ્યારે લેખકની પોતાની માન્યતાઓને પણ ઓળંગી જાય.
જેમ મિલ્ટનના પેરેડાઇઝ લોસ્ટમાં શૈતાનનું પાત્ર વધુ આકર્ષક બની ગયું.
બરાબર. એ જ ઉદાહરણ જોશી આપે છે. આવી કૃતિનો ભાવક પછી પોતાની કે લેખકની માન્યતાઓની ચિંતા કર્યા વગર એનો આસ્વાદ લઈ શકે છે.
સરસ, આ મુદ્દો સ્પષ્ટ થયો. હવે પેલી બીજી વાત પર આવીએ. જોશી નોંધે છે કે અસ્તિત્વવાદની ચર્ચા કવિતાના સંદર્ભમાં ઓછી થાય છે.
હા,
અને નવલકથા નાટકના સંદર્ભમાં વધુ થાય છે. કેમ્યુ, સાર્ત્ર જેવા મોટા ગજાના ચિંતકો પણ ફિલોસોફર ઉપરાંત નવલકથાકાર કે નાટ્યકાર તરીકે વધુ ઓળખાયા, આનું શું કારણ?
જોશી એક શક્યતા તરફ ઇશારો કરે છે. કદાચ નવલકથા અને નાટક, જેને કેટલાક વિવેચકો કવિતા જેટલા શુદ્ધ સાહિત્ય નથી ગણતા.
કેમ કે એમાં કથાનક, પાત્રો વગેરે આવે એટલે.
હા, બરાબર. એમાં પેલું કથનાત્મક તત્વ વધુ હોય છે. તો કદાચ આ સ્વરૂપો આવા દાર્શનિક વિચારોની ચર્ચા અને અભિવ્યક્તિ માટે વધુ મોકળું મેદાન આપે છે.
એટલે એમાં વિસ્તારથી વાત મૂકી શકાય?
હા, કોઈ કવિની એકાદ પંક્તિમાં કદાચ અસ્તિત્વવાદી વિચારનો ચમકારો દેખાય, પણ જો એ એની આખી કવિતાનો મુખ્ય સૂર ન હોય તો એને અસ્તિત્વવાદી કવિ ન કહેવાય. જ્યારે નવલકથા કે નાટક એના પાત્રો, પરિસ્થિતિઓ, સંઘર્ષ દ્વારા આખા દર્શનને વધુ સારી રીતે રજૂ કરી શકે છે.
સમજાયું. હવે પેલી હતાશાવાળી વાત પર આવીએ. આ બહુ મહત્વનું છે, કારણ કે અસ્તિત્વવાદ એટલે હતાશા એવું ઘણીવાર માની લેવાય છે.
હા, અને જોશીએ ભૂલ સુધારે છે. એ ભારપૂર્વક કહે છે કે આપણે જેને સામાન્ય રીતે હતાશા, ફ્રસ્ટ્રેશન કહીએ છીએ, અને અસ્તિત્વવાદીઓ જેની વાત કરે છે વિષાદ, એંગ્વિશ, એ બંને એક નથી.
આ ભેદ શું છે?
જુઓ, સામાન્ય હતાશા કોઈ કારણસર હોય છે. રોમેન્ટિક કવિ પ્રેમમાં નિષ્ફળ જાય એટલે હતાશ થાય. વાસ્તવવાદી લેખક સમાજની ખરાબ હાલત જોઈને હતાશ થાય. કોઈ શોષણનો ભોગ બને એટલે હતાશ થાય. આ બધા પાછળ કોઈ ચોક્કસ કારણ છે, કોઈ ઘટના છે, કોઈ પરિસ્થિતિ છે.
અને એ કારણ દૂર થાય તો હતાશા પણ જતી રહે, કદાચ.
હા, એવું બની શકે. પણ અસ્તિત્વવાદી વિષાદ, જેને મેટાફિઝિકલ એંગ્વિશ પણ કહે છે, એ કોઈ એક ઘટનાનું પરિણામ નથી.
તો પછી એ શામાંથી જન્મે છે?
એ માનવીય અસ્તિત્વની જે મૂળભૂત સ્થિતિ છે એમાંથી જન્મે છે. એની પાછળની મુખ્ય સમજ એ છે કે આખું બ્રહ્માંડ, આ પ્રકૃતિ, એ આપણા સુખ દુઃખ, આપણી આશાઓ, આપણા ડર પ્રત્યે સાવ ઉદાસીન છે. એને કંઈ ફેર નથી પડતો.
પેલું ઇન્ડિફરન્ટ યુનિવર્સ વાળું.
બરાબર. જોશી હિરોશિમાનું ઉદાહરણ આપે છે. અણુ બોમ્બ ફાટ્યો, આટલો મોટો વિનાશ થયો, પણ ચંદ્ર તો એ જ રીતે શીતળતાથી પ્રકાશતો રહ્યો. આ ઉદાસીનતાનો જે અનુભવ છે એ વિષાદનું એક મૂળ છે.
એટલે એક તરફ આપણી ચેતના, આપણી અમર થવાની ઈચ્છા, અને બીજી તરફ આપણું મરણશીલ શરીર, આપણી મર્યાદાઓ, આ બે વચ્ચેનો જે વિરોધાભાસ છે એમાંથી.
બરાબર. એ પણ એક કારણ. અને સાથે પેલી વાત, પહેલા જે ઈશ્વરનો આધાર હતો, કોઈ પરમ સત્તાની ગેરંટી હતી, એ આધુનિક યુગમાં રહી નથી. પેલો મિસિંગ ગોડ.
એટલે કોઈ બહારનો ટેકો નથી.
કોઈ બહારની ગેરંટી નથી. હવે માણસે પોતે જ પોતાની સ્વતંત્ર પસંદગીઓથી આ ઉદાસીન વિશ્વમાં પોતાના જીવનને અર્થ આપવાનો છે, અને આ પ્રયત્નમાં નિષ્ફળ જવાની પૂરી શક્યતા છે. આ સંઘર્ષ અને એની નિષ્ફળતાની શક્યતાની જે તીવ્ર, કોઈ પણ ભ્રમણા વગરની સભાનતા છે, જેને જોશી નિર્ભ્રાંત સંવિત્તિ કહે છે, એ જ અસ્તિત્વવાદી વિષાદ છે.
એટલે આ ખાલી દુઃખ નથી, પણ એક જાતની જાગૃતિ છે.
હા, માનવીય હોવાની એક અનિવાર્ય સ્થિતિની જાગૃતિ. અને જોશી કહે છે કે આ વિષાદને ભોગવવો, એનો સ્વીકાર કરવો, એ જ માણસનો સાચો વારસો છે. એનાથી ભાગવું, ખોટા દિલાસા શોધવા, એ અપ્રમાણિકતા છે. એટલે સામાન્ય હતાશા અને આ વિષાદ વચ્ચે બહુ મોટો ફરક છે.
આ સ્પષ્ટતા બહુ જરૂરી હતી. તો હવે આખી ફિલોસોફીને ધ્યાનમાં રાખીને સુરેશ જોશી કેવી અસ્તિત્વવાદી નવલિકાની કલ્પના કરે છે? એમણે એક રૂપરેખા આપી છે, ખરું ને?
હા, એમણે એક મુસદ્દો, એક રેખાંકન આપ્યું છે, જાણે કોઈ પ્રયોગશાળાની નોંધ હોય. એ કલ્પે છે કે આવી વાર્તા શરૂ થાય ત્યારે એક પાત્ર આવે, ધારો કે એનું નામ અ રાખીએ.
અ,
જાણે ભૂમિતિનો સંકેત. હા, પણ જોશી કહે છે કે ભૂમિતિના સંસ્કાર પણ ભૂસી નાખવાના. આ અ કોઈ ભૂતકાળના બોજ વગર, કોઈ પૂર્વ નિર્ધારિત સ્વભાવ કે એસેન્સ વગર, ખાલી વર્તમાનની ક્ષણમાં આપણી સામે આવે છે.
એટલે એ કેવો છે એ પહેલાથી નક્કી નથી?
બિલકુલ નહીં. ભાર માનવ સ્વભાવ પર નથી, પણ પેલી માનવીય પરિસ્થિતિ પર છે, હ્યુમન સિચ્યુએશન પર, જે સતત બદલાય છે, જે શક્યતાઓથી ભરેલી છે. એટલે જ અસ્તિત્વવાદીઓ સાહિત્યને લિટરેચર ઓફ પોસિબિલિટી કહે છે. અહીં કોઈ ટાઈપ કેરેક્ટર નથી, પણ શક્યતાઓનો સમૂહ છે.
અને લખવાની રીત, સ્ટાઇલ કેવી હોવી જોઈએ? અહીં જોશી શું કહે છે? પેલું સર્વજ્ઞ લેખકવાળો.
હા, એ બહુ જ મહત્વનો મુદ્દો ઉઠાવે છે. પરંપરાગત રીતે લેખક કેવો હોય? સર્વજ્ઞ. એ પાત્રના મનમાં શું ચાલે છે એ બધું જાણતો હોય અને આપણને કહી દે.
જેમ કે અ ખૂબ દુઃખી હતો, તેના હૃદયમાં વેદનાનું તોફાન હતું, એવું બધું.
બરાબર. જોશી કહે છે કે અસ્તિત્વવાદી દ્રષ્ટિએ આ લેખકનો આરોપ ગણાય. લેખક કઈ રીતે જાણી શકે કે અના મનમાં શું છે? એના બદલે લેખકે શું કરવું જોઈએ?
શું કરવું જોઈએ?
એણે પરિસ્થિતિનું નિર્માણ કરવું જોઈએ. પાત્ર શું કરે છે, શું બોલે છે અથવા નથી બોલતો, એ બતાવવું જોઈએ, અને એના દ્વારા ભાવ આપોઆપ વ્યક્ત થવો જોઈએ.
એટલે વાચકે પોતે સમજવાનું.
હા, વાચકને પોતાની રીતે અર્થ તારવવાની સ્વતંત્રતા મળવી જોઈએ. લેખકનું કામ શક્યતાઓના દરવાજા ખોલવાનું છે, તૈયાર જવાબો આપવાનું નહીં. જે અનુભવથી પ્રગટ થાય એ જ સાચું.
આ તો લેખક અને વાચક બંને માટે અઘરું કહેવાય
છે જ, પણ એ જ તો અસ્તિત્વવાદી અભિગમ છે.
અને જો વાર્તામાં એકથી વધુ પાત્રો હોય, ધારો કે અ અને બ, તેમના સંબંધો કેવા હોય?
ત્યાં પણ પેલી જ વાત લાગુ પડે, શક્યતાઓ અને જટિલતા. બીની હાજરી એ અ માટે એક પરિસ્થિતિ છે, બીની ગેરહાજરી એ બીજી પરિસ્થિતિ.
અચ્છા.
અ પોતાની જાતને જે રીતે જુએ છે એ એક શક્યતા, બીની નજરે અ કેવો છે એ બીજી શક્યતા, અને આપણે ક્યારેય બીજાને પૂરેપૂરો જાણી શકતા નથી.
એ તો સાચી વાત છે.
પણ આપણે શું કરીએ છીએ? આપણે સતત બીજાઓ વિશે અભિપ્રાયો બાંધીએ છીએ, નિર્ણયો લઈએ છીએ, એમને કોઈ ખાનામાં ફિટ કરી દઈએ છીએ. આમ કરીને આપણે શું કરીએ છીએ? કે તાઓનું અપમાન કરીએ છીએ, એમને એક વસ્તુ બનાવી દઈએ છીએ. જોશી કહે છે, અસ્તિત્વવાદી દ્રષ્ટિએ આ જ મોટું પાપ છે, બીજા પર આપણો નિર્ણય લાદી દેવો.
આ સમજૂતી સીધી પેલી બેડ ફેથની વાત તરફ લઈ જાય છે. અપ્રમાણિકતા કે આત્મવંચના, એ શું છે ખરેખર?
બેડ ફેથ એટલે મૂળભૂત રીતે પોતાની અને બીજાની સ્વતંત્રતાનો ઇનકાર કરવો. એના બે મુખ્ય પાસા છે. એક, બીજાને વસ્તુ ગણવો, એની ચેતનાને નકારવી.
અને બીજું?
બીજું અને જે વધુ જોવા મળે છે એ છે, આપણે પોતે કરેલી પસંદગીઓ અને એના પરિણામોની જવાબદારી લેવાનો ઇનકાર કરવો.
એટલે બહાના કાઢવા.
હા, જવાબદારીમાંથી છટકવા માટે આપણે જાત જાતના તર્ક, બહાનાઓ, કારણો ઊભા કરીએ, આપણે આપણી જાતને જ છેતરીએ. આ છે આત્મવંચના, પોતાની સ્વતંત્રતા અને જવાબદારીથી ભાગવું.
તો પછી આ બેડ ફેથની સામે ઓથેન્ટિસિટી એટલે કે પ્રામાણિકતા શું છે, એ કઈ રીતે આવે?
સાચી ઓથેન્ટિસિટી એટલે પોતાની સ્વતંત્રતાનો સ્વીકાર કરવો, પોતાની પસંદગીઓની જવાબદારી લેવી, કોઈ ભ્રમણા કે બહાના વગર પોતાના જીવાયેલા અનુભવ અને સત્યનો સામનો કરવો.
ભલે સત્ય અઘરું હોય,
ભલે અઘરું હોય, ભલે ક્ષણિક હોય, પણ એ તમારું પોતાનું પ્રામાણિક સત્ય છે. આ પ્રામાણિકતામાંથી જ અસ્તિત્વને ગૌરવ મળે છે. અને આ સમજ આપણને એ પણ શીખવે છે કે જીવનમાં કશું પહેલેથી નક્કી નથી, સારું કે ખરાબ, મોટું કે નાનું.
એટલે દરેક ક્ષણ મહત્વની છે.
બરાબર. કારણ કે દરેક ક્ષણ તમારી પસંદગી અને જવાબદારીનું પરિણામ છે. એટલે જ પેલું વાક્ય છે, નથિંગ ઇઝ સેટલ્ડ એન્ડ એવરીથિંગ મેટર્સ. કશું નક્કી નથી, પણ બધું જ મહત્વનું છે.
વાહ, આ ખરેખર બહુ ઊંડી વાત છે. તો આટલી ચર્ચા પછી આપણે સુરેશ જોશીની જે કલ્પના છે, પેલી આદર્શ અસ્તિત્વવાદી નવલિકા, એના મુખ્ય લક્ષણો ફરી એકવાર ટૂંકમાં કહી શકીએ? એમાં શું શું હોવું જોઈએ?
ચોક્કસ, આપણે એમ તારવી શકીએ. પહેલું, એમાં અસ્તિત્વની પેલી મૂળભૂત અસંગતતા, પેલો વિષાદ, એનો સ્વીકાર હોવો જોઈએ, કોઈ ભ્રમણા વગર.
બરાબર.
બીજું, ઈશ્વર વિનાના ઉદાસીન વિશ્વમાં કોઈ બહારના ટેકા વગર પોતાની પસંદગીઓથી જીવનને અર્થ આપવાનો જે સંઘર્ષ છે, જે પુરુષાર્થ છે, એનું નિરૂપણ હોય.
ત્રીજું,
એ સમજ કે માણસ એકલો ટાપુ નથી, એ સમગ્ર માનવ જાત સાથે જોડાયેલો છે, એટલે એની જવાબદારી પણ મોટી છે, એની પસંદગીઓની અસર બધા પર પડે છે. હી ઇઝ કમિટેડ ટુ હ્યુમેનિટી.
ચોથું લક્ષણ.
ચોથું, પેલી ઓથેન્ટિસિટી એટલે કે આંતરિક પ્રામાણિકતાનું ગૌરવ હોય, અને બેડ ફેઇથ એટલે કે આત્મવંચના પ્રત્યેનો અસ્વીકાર, તિરસ્કાર હોય.
અને છેલ્લું
અને પાંચમું, સમાજના જે જડ નિયમો છે, કૃત્રિમ મૂલ્યો છે, એની સામે વ્યક્તિનો જે વિદ્રોહ હોય, એનું ચિત્રણ હોય, અને એ વિદ્રોહમાં જે બલિદાન આપે એ પાત્ર પ્રત્યે સહાનુભૂતિ હોય.
ખૂબ સરસ સારાંશ. અને નિબંધના અંતે જોશી એક સણસણતો સવાલ પૂછીને આપણને વિચારતા મૂકી દે છે ને?
હા, એ ખાલી નિષ્કર્ષ નથી કાઢતા, પણ એક નવો સવાલ ઊભો કરે છે.
શું સવાલ છે?
એ પૂછે છે, આપણે આજે આખી રૂપરેખા જોઈ, જે લક્ષણોની વાત કરી, એવી ખરી અર્થમાં અસ્તિત્વવાદી નવલિકાઓ શું આપણી ભાષામાં એટલે કે ગુજરાતીમાં લખાઈ છે?
આ તો મોટો પ્રશ્ન.
હા, અને આનો જવાબ હા કે નામાં નથી આપવાલો. આ તો એક પડકાર છે, એક આમંત્રણ છે કે ચારો આપણા સાહિત્યને આ દ્રષ્ટિકોણથી ફરી જોઈએ, તપાસીએ, મૂલ્યવીએ.
ખરેખર શ્રોતાઓએ પણ વિચારવા જેવો પ્રશ્ન છે. આ ચર્ચા સાંભળ્યા પછી શું કોઈ ગુજરાતી વાર્તા કે નવલિકા યાદ આવે છે જેમાં આમાંથી કંઈક જોવા મળતું હોય?
કદાચ કોઈ જાણીતી કૃતિને ફરીથી આ દ્રષ્ટિએ વાંચવાની ઈચ્છા થાય.
બરાબર. જો એવું થાય તો આપણી આ ચર્ચા સાર્થક ગણાય.
આ પ્રસ્તુતિ એકત્ર ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી છે.